જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ત્રીજું પ્રકરણ, ત્રીજું ચેપ્ટર, પર્યાય અધિકાર લાસ્ટ ટાઈમ શરૂ કર્યો હતો. લાસ્ટ ટાઈમ આપણે પર્યાયની સામાન્ય પરિભાષા જોઈ અને એના બે પ્રકાર જોયા હતા. એક જોયું અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. એને થોડું વૈવાહિક કરીને પછી આગળ જઈએ. જો પર્યાય કોને કહેવાય? પેજ નંબર છે 71, પેજ નંબર 71, ક્વેશ્ચન 211. પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને અથવા પરિણામને પર્યાય કહેવાય. એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે દરેક દ્રવ્યના દરેકે દરેક ગુણની એક સમયની એક પર્યાય હોય છે. એટલે કોઈ પણ એક દ્રવ્યના એક સમયમાં અનંત પર્યાય છે, પણ એ પર્યાયના સમૂહ રૂપે આપણે દ્રવ્યની એક પર્યાય પણ કહેવામાં આવે છે. બરાબર, જો એવી રીતના કહેવામાં આવે તો એને દ્રવ્ય પર્યાય કહેવાય, અને ઓલી જે ગુણની પર્યાય હોય તો એને ગુણ પર્યાય. બરાબર છે? ઓકે, આગળ આપણે જોયું તો પર્યાયના કેટલા ભેદ છે? બે ભેદ છે. એક છે અર્થ પર્યાય અને બીજું છે વ્યંજન પર્યાય. એમાં જે દ્રવ્યનો કોઈ પણ જે પ્રદેશત્વ ગુણ છે એ પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય, અને એના સિવાય બાકીના બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. એટલે કાઉન્ટિંગ કરવા જઈએ તો વ્યંજન પર્યાય એક સમયમાં દ્રવ્યની કેટલી હશે? એક. અને અર્થ પર્યાય કેટલી હશે? અનંત. ખ્યાલ આવે છે? કેમ કે એક ગુણને જુદો ફાયદો અને બાકીના બધાને એક બાજુ રાખે. આપણે લાસ્ટ ટાઈમ એનું રીઝન જોયું હતું કે પ્રદેશત્વ ગુણને કારણે દ્રવ્યનો જે આકાર થાય છે એ આકારને કારણે જીવના સુખ દુઃખમાં કાંઈ ફરક પડતો નથી, અથવા એ આકારને કારણે કોઈ પણ કુદલના કે અનેક બીજા જીવો બીજા દ્રવ્યના પણ ગુણો ઓછા વધારે થતા નથી. માટે એ પ્રયોજન માટે એ ઇમ્પોર્ટન્ટ નથી, એમ કરીને એને જુદું પાડી દીધું. એટલે એને વ્યંજન પર્યાય થયું, અને એના સિવાય બાકીના બધા પર્યાયને અર્થ પર્યાય થયું. હવે આપણે એના બંનેના બે બે સબભેદ જોયા હતા. બંનેના બે બે સબ ક્લાસિફિકેશન આપણે જોયા હતા કે સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય, અથવા સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. આ સુધી આપણે પરિણ થોડું જોઈ લઈએ. જો અહીંયા આવો ક્વેશ્ચન નંબર 214, પહેલા 213 વ્યંજન પર્યાય કોને કહે છે? તો પ્રદેશ અથવા ગુણના વિશેષ કાર્યને વ્યંજન પર્યાય કહે છે. આગળ 214 કે સ્વભાવ વ્યંજન પર્યાય કોને કહે છે? પર નિમિત્તના સંબંધ રહી દ્રવ્યનો જે આકાર હોય તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. જો આપણે એ તો જોયું ને કે દ્રવ્યના આકારને એની વ્યંજન પર્યાય કહેવાય છે. બરાબર, હવે એ આકાર જ્યારે કોઈનાથી ઇન્ફ્લુઅન્સ નથી તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. સ્ટ્રેટ ફોરવર્ડ છે, એકદમ સિમ્પલ. જો આકાર કોઈનાથી ઇન્ફ્લુઅન્સ નથી તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય, અને જો આકાર કોઈનાથી ઇન્ફ્લુઅન્સ છે તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. બરાબર, જો આકાર કોઈ પર નિમિત્તને કારણે હોય છે તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. એક્ઝામ્પલ આપણે જોઈએ, જેવી રીતના કોઈ પણ જેવી રીતના જીવ છે, જીવ જ્યારે સિદ્ધ અવસ્થામાં છે તો શુદ્ધ જીવ છે, તો ત્યારે એમનો જે આકાર છે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે, અને વર્તમાનમાં જે મનુષ્ય તિર્યંચાલી પર્યાયોમાં છે તો ત્યારે જીવનો આકાર એ પર્યાયને નિમિત્તે છે. ઇનવે કોઈ કોઈનો આકાર કરતું નથી, પણ બોલવા ચાલવાની ભાષામાં એમ કહેવાય છે કે એ આકાર શરીર પ્રમાણ છે. ઘણી જગ્યાએ એમ પણ કહી દેવાય કે આકાર શરીરને આધીન છે, પણ બોલવાની ભાષાને લિટરલી એક્સેપ્ટ કરવું નહીં. ખ્યાલ આવે છે? બોલવાની ભાષા જુદી છે અને સમજવાનું કાર્ય જુદું છે. સમજવામાં એમ ખ્યાલ આપણને રાખવો જોઈએ કે દેવના આકાર જુદા જુદા અને પોતાને કારણે સ્વતંત્ર છે, પણ અત્યારના આ પર્યાય એની ડિપેન્ડન્ટ હોવાને કારણે એકનો બીજા ઉપર આરોપ આપવામાં આવે છે, એને નિમિત્ત નૈવેદિક સંબંધ કહેવાય. તો ત્યાં શરીરનો નિમિત્ત હોવાને કારણે એને પર નિમિત્ત છે એટલે એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. આટલું ક્લિયર થયું? આટલું બધાને ક્લિયર થયું? પેલા આની ડેફિનેશન જોઈ લઈએ, પછી દરેક દ્રવ્યમાં અપ્લાય પાછળથી કરશું. આગળ જો નેક્સ્ટ પેજ પર 217 અર્થ પર્યાય કોને કહેવાય છે કે પ્રજેશત્વ સિવાયના બાકીના બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. એના બે પેજ સ્વભાવ અને વિભાવ. 219 સ્વભાવ અર્થ પર્યાય કોને કહેવાય? તો પર નિમિત્તના, જો પર નિમિત્તના સંબંધ રહિત જે પર્યાય થાય એને સ્વભાવ અર્થ પર્યાય કહેવાય છે. એવી રીતના કે ફરીથી સિદ્ધ ભગવાન નો જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ ની પર્યાય તો કેવી છે? સ્વભાવ. કેમ કે કેવલ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે, હવે એમને કોઈનું નિમિત્ત એમાં છે. આપણું બધાનું જ્ઞાન કેવું છે? તો એમાં જ્ઞાનાવરણ કર્મનું નિમિત્ત છે. નિમિત્ત છે એટલે અગેન જીવનું જ્ઞાન જુદું છે, એની જ્ઞાનની પર્યાય જુદી છે, અને ત્યારે જ કર્મનો ઉદય જુદો છે. બે જુદા હોવા છતાં એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક હોવાનો આરોપ આપવામાં આવે છે, અને એવો આરોપિત સંબંધ જ્યાં લાગુ પડે એટલે પર નિમિત્ત કહેવાય, અને એવા સંબંધને લીધે એ પર્યાયને વિભાવ અર્થ પર્યાય કહેવાય. આ ખ્યાલ આવે છે બધાને? આ ચારેયની ડેફિનેશન ખ્યાલમાં આવી ગઈ? કલાક ચારેયની ડેફિનેશન ખ્યાલ આવી ગઈ? એકદમ ક્વાયટ. ખ્યાલ આવે છે? ફરીથી જો અર્થ પર્યાય કોને કહેવાય? કે એક જીવનો, જીવ અત્યારે એક્ઝામ્પલ તરીકે જીવ લઈ લો પણ બાકી બધા દ્રવ્યો, કે એક આકાર જે છે એ આકાર વર્તમાનમાં મનુષ્ય આકાર છે, મનુષ્યમાં પણ હમણાં ઊભો આકાર છે, નીચે બેસી જઈએ તો પલાટી વાળેલો આકાર છે, બરાબર છે ને? તો આકાર બદલાય છે ને દર સમયે, તો કોઈ પણ એટ એની પર્ટિક્યુલર ટાઈમ જ્યારે જે પણ જીવનો આકાર છે એ પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય છે. આ ખ્યાલ આવે છે બધાને? આટલું ક્લિયર છે? ઓકે, હવે જેવી રીતના વ્યંજન પર્યાયને છોડીને, આકારને છોડીને, વર્તમાનમાં આ જીવનું અસ્તિત્વ છે કે નહીં? છે. આ જીવમાં જ્ઞાન ગુણનું કાર્ય ચાલે છે? ચાલે. સુખમાં, સુખ કે દુઃખ જે પણ એનું કાર્ય ચાલે છે? ચાલે. તો દરેક સમયે દરેક ગુણનું જે કાર્ય ચાલે છે એની જે પર્યાય થાય છે એને અર્થ પર્યાય કહેવાય. ખ્યાલ આવે છે? સિમિલરલી હવે પુદ્ગલમાં લઈ લો કે પુદ્ગલ પરમાણુ, એ પરમાણુ વર્તમાનમાં બુકના ફોર્મમાં પરિણમિત થયા છે, તો એનો જે આકાર છે એ વ્યંજન પર્યાય છે, અને એ આકાર સિવાય એનો સ્પર્શ ગુણ છે, એનો રસ છે, ગંધ વર્ણ આદિ છે, એ બધા એની અર્થ પર્યાય. ક્લિયર? ઓકે. હવે સ્વભાવ અને વિભાવ. જ્યારે એ આકાર કોઈના નિમિત્તે આધીન નથી તો એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય, અને જ્યારે એ આકાર એની સાથે કોઈના નિમિત્તનો સંબંધ આવે છે તો એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય, બરાબર? સિમિલરલી જ્યારે એ બીજા બધા ગુણોની પર્યાયમાં કોઈ બીજાનો આરોપ આવે છે તો એને વિભાવ અર્થ પર્યાય કહેવાય, અને એનો આરોપ નથી આવતો તો એને સ્વભાવ અર્થ પર્યાય છે. આટલું ક્લિયર થયું? આટલું બધાને ક્લિયર? ઓકે. હવે આપણે બધા દ્રવ્ય ઉપર લગાવીએ છીએ, જો એ થોડું સમજી લઈએ. પહેલા તો 6 દ્રવ્યમાં પોસિબિલિટી શું છે જોઈ લઈએ. જીવ,
ઉજ્જવલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
હવે મને એક વસ્તુ કહો, પહેલા તો સામાન્ય ક્વેશ્ચન, આ દરેકે દરેક દ્રવ્યમાં આકાર છે કે નથી? કેમ છે? હા, કેમ કે દરેકમાં પ્રદેશત્વ ગુણ નામનો સામાન્ય ગુણ છે, તો દરેકમાં આકાર છે તો દરેકમાં વ્યંજન પર્યાય છે કે નહીં? છે. ઓકે, તો દરેકમાં વ્યંજન પર્યાય છે. ઓકે, આકારને છોડીને આ દ્રવ્યમાં બીજા ગુણો છે કે નહીં? છે. તો એમાં અર્થ પર્યાય છે કે નહીં? તો દરેકે દરેક દ્રવ્યમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય કન્ટિન્યુઅસલી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ છે, બરાબર. ક્વેશ્ચન ઇઝ કે કયા દ્રવ્યમાં એકબીજા પર નિમિત્તનો આરોપ આપી શકાય છે, એટલે કે કયા દ્રવ્ય અશુદ્ધ રૂપે પરિણમે છે. તો જીવ અને પૂજલ બે જેવા દ્રવ્ય છે જે અશુદ્ધ રૂપે પરિણમી શકે. તો જે પણ વિભાવ પર્યાયો છે એ ખાલી જીવ અને પૂજલ માં જ લાગુ પડે છે, બાકીના ચારમાં કોઈ વિભાવ પર્યાય લાગુ પડતી નથી. બાકીના ચારની બધી પર્યાયો સ્વભાવ પર્યાય છે. એવી રીતના થોડું સમજીએ ને, આપણે લોજિકલી પ્રૂવ તો થાય. જો ધર્મ અધર્મ આકાશ અને કામ આ ચાર દ્રવ્ય, એ ચારેય દ્રવ્યનો આકાર બદલાય છે કે સ્ટેડી છે? સ્ટેડી છે. જેવો છે અનાદિકાળથી એવો જ છે અને અનંતકાળ સુધી એવો જ છે, બરાબર. ધર્મ અધર્મનો આકાર કેવો છે? કે જેવો લોકનો આકાર છે એવો એનો આકાર છે. આકાશનો કેવો છે? બધી બાજુ અનાદિ, બધી બાજુ અનંત 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 એવો આકાર. અને કાળનો કેવો આકાર છે? કે એક પરમાણુ, એક પ્રદેશ, બરાબર. હવે એમાં કોઈ આ દ્રવ્યમાં એવો આકાર હોવાને માટે કોઈ બીજા દ્રવ્યનો આરોપ આપવામાં આવે છે કે નહીં? એનો નેચરલી જ એવો આકાર છે. બીકોઝ એનો નેચરલી એવો આકાર છે માટે એ બધાની પર્યાય ઓલવેઝ સ્વભાવ વ્યંજન પર્યાય છે. ખ્યાલ આવે? એટલે આની ઓલવેઝ પર્યાય સ્વભાવ વ્યંજન પર્યાય, ઓલવેઝ સ્વભાવ વ્યંજન પર્યાય. ઓકે, હવે આ દ્રવ્યમાં બીજા ગુણો કયા કયા છે? તો દરેકના પોતપોતાના છે ને. સપોઝ ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાણ હેતુત્વ અને પરિણામ હેતુ. એના સિવાય અસ્તિત્વ, વસ્તુત્વ આદિ એ બધા પણ ગુણો છે ને. ઓકે, હવે બીકોઝ આ બધા દ્રવ્ય એકબીજા સાથે ક્યારે સંબંધ કરતા જ નથી, અનાદિકાળથી પોતે હંમેશા શુદ્ધ જ છે અને શુદ્ધ જ રહે છે, માટે એની અર્થ પર્યાય કેવી હોવી જોઈએ? કે બધી અર્થ પર્યાય પણ સ્વભાવ અર્થ પર્યાય છે. તો સ્વભાવ અર્થ પર્યાય એટલે આ ચાર દ્રવ્યમાં બે જ ઓપ્શન છે, કાં તો સ્વભાવ વ્યંજન પર્યાય અથવા સ્વભાવ અર્થ પર્યાય. આટલું ક્લિયર છે? આટલું ક્લિયર છે. ઓકે, હવે પૂજલ ઉપર આવીએ છીએ. પૂજલ નો સંબંધ કોની સાથે થાય છે? પહેલા પૂજલ નો સંબંધ ઓલવેઝ પૂજલ સાથે જ થાય છે. પૂજલ નો સંબંધ ઓલવેઝ પૂજલ સાથે જ થાય છે. કે પરમાણુ છૂટો હોય તો એ શુદ્ધ પૂજલ કહેવાય, એ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ હોય તો એ શુદ્ધ પૂજલ કહેવાય, અને જ્યાં એકથી વધારે પડીને સ્કંદ બને તો એ અશુદ્ધ પૂજલ બને, બરાબર છે. તો એ અશુદ્ધ પૂજલ કહેવાય. હવે જ્યાં શુદ્ધ પૂજલ પરમાણુ છે તો એનો આકાર કેવો હોય? હા, જેવું જેવા કાલાણુ નો આકાર છે એક પ્રદેશી નાનો, એવો જ પૂજલ નો આકાર છે એક પ્રદેશી નાનો. એ આકાર માટે એ પૂજલ પરમાણુ ને કોનું નિમિત્ત આવે છે? પરમાણુનો જે આકાર છે એના માટે એને કોઈનું નિમિત્ત નથી, માટે એની પર્યાય કઈ છે? સ્વભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય. સિમિલરલી હવે પૂજ્યના જે બાકીના બધા ગુણો છે, સ્પર્શ, ગંધ, વર્ણ આદિ, એના માટે એ પર્યાયમાં એને કોનો નિમિત્ત છે? ઉજ્જવલ પરમાણુ જે છે ઇન્ડિવિજ્યુઅલ છે, જ્યાં એકલો છે તો ત્યાં એને એના જે બાકીના પર્યાય માટે કોઈનું નિમિત્ત નથી, માટે એની પર્યાયો કેવી છે? કે સ્વભાવ અર્થ પર્યાય. ખ્યાલ આવે છે? ઉજ્જવલના પરમાણુની પર્યાય સ્વભાવ વ્યંજન પર્યાય અને સ્વભાવ અર્થ પર્યાય. હવે સ્કંદ કેવો છે? સ્કંદ એટલે શું છે? કે બે અથવા બે થી વધારે પરમાણુઓનું કોમ્બિનેશન, એને સ્કંદ કહેવાય. હવે જેવી રીતના H2O મોલેક્યુલ હોય તો એમાં ઇન્ડિવિજ્યુઅલ H અને O ની પ્રોપર્ટી જુદી જુદી છે, પણ H2O થતા એની પ્રોપર્ટી જુદી બની જાય છે, એવું આપણે જોઈએ છે કે નહીં? હવે એચ અને ઓ પણ કઈ પરમાણુ નથી, પાછળ એક્ઝામ્પલ માટે સમજો. સિમિલરલી આપણે કોઈ પણ બીજું એક્ઝામ્પલ લઈ લો, એક કાર્બન અને હાઇડ્રોજન, એની પ્રોપર્ટી જુદી જુદી છે, પણ જ્યાં એ કોમ્બાઈન થઈને મિથેન બને છે CH4, તો એની પ્રોપર્ટી કેવી છે કે જ્વલનશીલ એવું ગેસ એવી રીતના બની જાય. તો સ્કંદમાં એની જે પ્રોપર્ટીઝ છે એ એકબીજા ઉપર નિમિત્ત નૈમિત્તિક આરોપ આપવામાં આવે છે, માટે પરમાણુની બંને પર્યાયો વિભાવ પર્યાય છે. એટલે વિભાવ અર્થ પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. આ ખ્યાલ આવે છે કે નહીં? સ્ટોપ મી ઇફ યુ ડોન્ટ ગેટ ઇટ. ફરીથી સ્કંદ જે છે જે રીતના પેન છે, આ પેનમાં અનેક ઉજ્જવલ પરમાણુનો સંબંધ બનીને આ પેન બની છે. હવે બધા ઉજ્જવલ પરમાણુઓને આ પેનની અંદર પ્લાસ્ટિકની જેમ જ બિહેવ કરવાનું છે. ખ્યાલ આવે છે કે કેન વન પરમાણુ ડિસાઈડ કે હું મેટલની જેમ બિહેવ કરીશ? ન નક્કી કરી શકે ને. તો એની પર્યાયની એની જે પ્રોપર્ટીઝ છે વર્તમાનમાં એકબીજાના સંબંધ પર એનો આરોપ આપવામાં આવે છે, માટે એને વિભાવ પર્યાય કહેવાય છે. ખ્યાલ આવે છે બધાને? યસ. સો ધીસ ઇઝ એટમ પરમાણુ અને ધીસ ઇઝ મોલેક્યુલ. તો એટમની પર્યાયો બધી પ્યોર છે અને મોલેક્યુલની પર્યાયોમાં એકબીજા પર આરોપ આપવામાં આવે છે, માટે એને ઇમ્પ્યોર પર્યાય કહેવાય છે. પર્યાય ઇમ્પ્યોર એટલે કે અશુ એમ ગંદી થઈ જતી નથી, પણ ઇટ ઇઝ ઇન્ફ્લુઅન્સ, એને ઇમ્પ્યોર કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે, આગળ વધીએ. હવે જો જીવમાં છે ને થોડું કોમ્પ્લિકેટેડ, આ બધું તો બહુ સિમ્પલ હતું કે ચારેય દ્રવ્ય હંમેશા શુદ્ધ જ છે, તો એની પર્યાય ઓલવેઝ શુદ્ધ જ છે, તો બંને સ્વભાવ વ્યંજન પર્યાય અને સ્વભાવ અર્થ પર્યાય. ઉદ્ગલમાં વી હેવ ટુ ઓપ્શન, વી હેવ ઇધર પરમાણુ ઓર વી હેવ કણ. તો પરમાણુની બધી પ્રોપર્ટીઝ આ લોકો જેવી પ્યોર અને સ્કંદની બધી પ્રોપર્ટી ઇમ્પ્યોર. દેર ઇઝ ઓનલી ટુ ઓપ્શન, ઉજ્જવલ પરમાણુ. હા, હાઉ ઇઝ ઇટ પોસિબલ? એટલે પરમાણુ એટલે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ, બરાબર. હવે વન પરમાણુ છે તો એનો આકાર તો જે એક પરમાણુ જેવો હોય એવો જ હોય છે, એક પ્રદેશી, બરાબર. એનો આકાર ક્યારે એનાથી વિવિધ થતો જ નથી, અને એ એક પરમાણુને પોતાના આકાર માટે કોઈ બીજાની જરૂરત પડતી નથી, માટે એના આકારની એટલે કે વ્યંજન પર્યાય સ્વભાવ વ્યંજન પર્યાય થાય. સિમિલરલી એની બાકી બધી પ્રોપર્ટીઝ જે છે, એ એક પરમાણુનું અસ્તિત્વ છે અથવા એનું અત્યારનો સ્પર્શ છે, એનું રસ ગંધ વર્ણ આદિ, એ પણ સ્વભાવ છે. કેમ કે કોઈના નિમિત્ત વગર પોતાની યોગ્યતાથી એ રૂપે અત્યારના પરિણામ છે. ખ્યાલ આવે છે? કોઈ કન્ફ્યુઝન છે આમાં? ના, પૂજલ સ્કંદ અને પરમાણુ બે ફોર્મમાં હોય છે. હવે સ્કંદ તો આપણને જેટલું દેખાય છે બધું સ્કંદ છે, કેમ કે આપણને ખાલી મોટી મોટી વસ્તુ જ દેખાય, પણ જે સૂક્ષ્મ વસ્તુ છે આપણને ક્યારે દેખાતી નથી. જેવી રીતના કે સમજો, આપણે પહેલા જોયું ત્યારે, આઈ ડોન્ટ રિમેમ્બર, સ્કંદ છ પ્રકારના સાંભળ્યું છે? સ્કંદ છ પ્રકારના છે. ચલો એ પણ જોયું. સ્કંદ એટલે કે બે અથવા બે થી વધારે પરમાણુઓનો સમૂહ, બરાબર. તો એના છ પ્રકાર છે. સૌથી પહેલું છે સૂક્ષ્મ, સૂક્ષ્મ સૂક્ષ્મ, બે વાર સૂક્ષ્મ સૂક્ષ્મ. પછી સૂક્ષ્મ સૂક્ષ્મ સ્થૂળ, ધેન ફોર્થ ઇઝ સ્થૂળ સૂક્ષ્મ, સ્થૂળ અને સ્થૂળ સ્થૂળ. આ છ પ્રકારના સ્કંદ છે. એમ સમજો પરમાણુ અહીંયા છે, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ. સો ઇન ધીસ ડાયરેક્શન યુ આર ગોઈંગ ફ્રોમ ફાઇનર ટુ કોર્સર, ફાઇનર ટુ કોર્સર. જ્યાં તૂટ તૂટ જાય તૂટ જાય, જેટલી પણ વસ્તુ સોલિડ છે ને, સોલિડ છે એ બધી તૂટ તૂટ છે. જેવી રીતના એટલે આપણી પરિભાષા એમ છે કે જે પણ પરમાણુનો સ્કંદ એટલો સ્થૂળ છે કે બીજા સ્કંદને રોકે છે એને સ્થૂળ સ્થૂળ સ્કંદ કહેવાય છે. એટલે એની સોલિડ મટીરિયલ સ્થૂળ છે, એની લિક્વિડ મટીરિયલ સ્થૂળ કે એવો છે કે જે બીજા પરમાણુને રોકતો નથી પણ એ પ્રવાહી રૂપે વહે છે, એવું કંઈક પરિભાષા છે. પણ અન્ડરસ્ટેન્ડિંગ માટે એ લિક્વિડ સ્કંદ છે. સ્થૂળ સૂક્ષ્મ જે છે ગેસિયસ છે. તો જેમ જેમ આપણે ગેસ થી લિક્વિડ થી સોલિડ જઈએ તો એ વધારે કોર્સર થતા રહે છે, આપણી ભાષામાં ડેન્સ થતા રહે છે, એને કોર્સર થતા રહે છે. હવે એનાથી નીચે જઈએ તો આ એવા સ્કંદ છે જે ગેસિયસ છે, જે આંખેથી દેખાય છે એવા સ્કંદ, એવા ગેસિયસ સ્કંદ છે. જેવી રીતના કલર્ડ ગેસ છે, કોઈ ધુમાડો છે એ બધા, સોરી હા, તો આ જે સ્થૂળ સૂક્ષ્મ છે એવા ગેસિયસ સ્કંદ છે જે આંખેથી દેખાય છે. અને આ સૂક્ષ્મ સ્થૂળ છે એ એવા સ્કંદ છે જે આંખેથી દેખાતા નથી પણ કાનેથી સંભળાય છે, નાકેથી સૂંઘી શકાય છે. જેવી રીતના કે અવાજ અથવા કોઈ પરફ્યુમની સ્મેલ, એ સ્થૂળ સૂક્ષ્મ. આ સૂક્ષ્મ એવા છે જે ન આંખેથી દેખાય છે, કોઈ પણ પાંચ ઇન્દ્રિયથી પકડી શકાતા નથી. જેવી રીતના કે કર્મ પરમાણુનો સ્કંદ, તો એ સૂક્ષ્મ સ્કંદ છે. અને એનાથી પણ સૂક્ષ્મ એવા સ્કંદો કે જે એનાથી નાના છે, જેવી રીતના કે બે પરમાણુ મળીને એક સ્કંદ બને, આ બે પરમાણુનો અથવા ત્રણ પરમાણુનો, ચાર પરમાણુ, એવી રીતના અપ ટુ એ કર્મના સ્કંદ સુધી, એ બધા સૂક્ષ્મ સૂક્ષ્મ સ્કંદો. અને એનાથી પણ નાનું જે ઇન્ડિવિજ્યુઅલ એક ઇન્ડિપેન્ડન્ટ પરમાણુ છે એ પરમાણુ. તો પુદ્ગલ વિશ્વમાં આ બધા જ ફોર્મમાં એક સાથે રહે છે અને આપસમાં ઇન્ટરચેન્જ થયા કરે છે. તો ક્યારેક ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે એનો સ્કંદ બને, તો કઈ ટાઈપનો સ્કંદ બની શકે, એમાંથી પછી વધારે સૂક્ષ્મ બને, વધારે સ્થૂળ બને, એ આપસમાં કન્વર્ટ થયા જ કરતા હોય. ખ્યાલ આવે? તો જે પરમાણુ છે એ હંમેશા શુદ્ધ છે, કેમ કે એકલો છે. અને આ સ્કંદો જે છે એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જોડાયેલા હોવાને કારણે આપસમાં એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક હોવાનો આરોપ અપાય છે, માટે એ બધા વિભાવ પર્યાય વાળા છે. આ ખ્યાલ આવે બધાને? ઓકે. આ ચાર સ્વભાવ જ છે, બધી પર્યાય એની શુદ્ધ છે. આ બેની પર્યાયો, જો પૂજન પરમાણુ છે તો બધી શુદ્ધ છે અને સ્કંદ છે તો બધી અશુદ્ધ, અશુદ્ધ એટલે વિભાવ થશે. બરાબર? જો આપણે અહીંયા આવી જાઓ, ક્વેશ્ચન નંબર 221, કયા કયા દ્રવ્યમાં કયા પર્યાયો હોય છે? તો જીવ અને પૂજલમાં સ્વભાવર્થ પર્યાય, વિભાવર્થ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય બધું જ છે. બરાબર? ધર્મ અધર્મ આકાશ અને કાળ એ બે દ્રવ્યમાં ફક્ત સ્વભાવર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય જ છે. આટલું ક્લિયર થઈ ગયું? આપણે પાંચ દ્રવ્ય ક્લિયર થયા એકદમ? હવે જીવ ઉપર આવીએ. જો જીવની સિચ્યુએશન કેવી બને છે એ જોઈએ. જરા જીવની સિચ્યુએશન કેવી છે એ જોઈએ. એક બાજુ અહીંયા સિદ્ધ ભગવાનનો જીવ છે, સિદ્ધ ભગવાનનો જીવ. સિદ્ધ ભગવાનનો જીવ કેવો છે? પૂર્ણ શુદ્ધ સ્વતંત્ર છે. એને હવે કોઈ બી પૂજન પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. બરાબર? તેમની પર્યાયો કેવી હશે? એમની પર્યાયો હશે સ્વભાવ વ્યંજન અને સ્વભાવ અર્થ. હા, પણ હવે ઈ શેપ માટે કોઈ એમને ઇન્ફ્લુઅન્સ કરે છે? ઈ લાસ્ટ શેપ ઇઝ ફાઇનલ શેપ. જેવી રીતના જો અત્યારના મનુષ્ય આકાર છે, મનુષ્ય આકાર જે અહીંયા સિદ્ધ થયા, તો હવે એમનો આકાર એક્ઝેક્ટલી આ મનુષ્ય આકાર જેવો પણ નથી, એનાથી થોડો ઓછો થાય છે. અને ધેન ઈ સ્ટેઝ ઇન દેટ ફોર્મ. તો બેઝિકલી સિદ્ધ ભગવાનને કોઈ પર્ટિક્યુલર શેપ અઝ્યુમ કરવો એવું કમ્પલ્શન નથી. જે એમનો લાસ્ટ શેપ હતો એનાથી થોડો ઓછો થઈને ત્યાં બિરાજમાન થાય છે. પણ હવે બીકોઝ એ સિદ્ધ થઈ ગયા, ન એમને દ્રવ્ય કર્મ છે, ન કર્મ છે, ન ભાવ કર્મ છે, એમનો એ આકાર હવે કોઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ નથી, માટે સ્વભાવ વ્યંજન પર્યાય. બરાબર છે? અને અર્થ પર્યાય તો એમની સ્વભાવ થઈ જ ગઈ છે. બરાબર? ઓકે. હવે સંસારી જીવ છે, સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવો. સમજો, નિગોદ નો જીવ આપણે લઈએ, નિગોદ નો જીવ, તો એની શું પોઝિશન છે? એનો આકાર કેના ઉપર ડિપેન્ડન્ટ છે? કે જે પણ શરીરમાં આવે છે એના ઉપર એનો આકાર ડિપેન્ડન્ટ છે. અને એની બાકીની પર્યાયો પણ વિભાવ જ છે ને. જેમ કે મિથ્યા દર્શન છે, એને મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર છે. એટલે બધી પર્યાય ઊંધી ચાલે છે ને. જેવો સ્વભાવ છે એવી પર્યાય નથી એમ. એટલે એમને ઓટોમેટિકલી સ્વભાવ વ્યંજન પર્યાય અને અસરી વિભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. એટલે નિગોદના જીવને દેવ વિભાવ અને સિદ્ધ ભગવાનને દેવ સ્વભાવ. બરાબર? ઓકે. હવે વચમાં એક કોઈ સાધક જીવ આપણે લઈએ. સાધક જીવ એટલે કે જે સમજો ક્ષાયિક સમ્યક્ત્વી છે, અથવા તો મુનિરાજ છે, અથવા પાંચમા ગુણસ્થાન વાળા વ્રતિ શ્રાવક છે. પણ ક્ષાયિક સમ્યક્ત્વી હોવા જોઈએ, કમ્પલસરી. તો એવા સાધક જીવની હવે શું સ્ટેટસ છે? એવા સાધક જીવનું શું સ્ટેટસ છે? વિભાવ વ્યંજન પર્યાય છે. બરાબર? એ તો ક્લિયર છે. કેમ કે હજી શરીરને આધારિત છે એટલે વિભાવ વ્યંજન પર્યાય છે. બરાબર? પણ અર્થ પર્યાયમાં મેં શું કામ એમ્ફેસાઇઝ કર્યું કે ક્ષાયિક હોવા જોઈએ? હા, કેમ કે એમને ક્ષાયિક સમ્યક્ત્વ ખ્યાલ છે કે નહીં? જે શ્રદ્ધા ગુણ છે, શ્રદ્ધા ગુણની બે પર્યાય, મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. બરાબર? સમ્યક દર્શનના ત્રણ પ્રકાર છે. એક છે ઔપશમિક સમ્યક્ત્વ. ઔપશમિક એટલે કે જે બાકીના બધા દોષ છે એમના, એ એમણે ખાલી દબાવી રાખ્યા છે, અંદર પડ્યા છે, પણ અત્યારે ઉપરથી બધું શુદ્ધ દેખાય. પછી એક છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. ક્ષાયોપશમિક એટલે ઓલા જેટલા દબાવેલા હતા હવે એટલું દબાવેલું નથી, થોડુંક ઉપર આવે છે, પણ હજી ઉપરનું પાણી ક્લીન છે, પણ દોષ તો નીચે પડ્યા છે. અને ક્ષાયિક સમ્યક્ત્વ એટલે શું? ત્યાં નીચેથી જ બધું ક્લીન કરાય, હવે આખું પાણી ક્લીન છે. ખ્યાલ આવે છે? તો ક્ષાયિક સમ્યક્ત્વી જીવને શ્રદ્ધા ગુણની સ્વભાવ પર્યાય પ્રગટ થઈ ગઈ છે. બરાબર? પણ બાકીના બધા ગુણની હજી વિભાવ પર્યાય છે. બાકીના બધા ગુણની હજી વિભાવ પર્યાય. જ્ઞાન હજી અધૂરું છે, ચારિત્ર હજી અધૂરું છે, વીર્ય પણ હજી અધૂરું છે, એ બધા અધૂરા છે. તો એમને અર્થ પર્યાયમાં કેવી કહેવા છે? સ્વભાવ / વિભાવ અર્થ પર્યાય. કે શ્રદ્ધા ગુણની વાત કરે તો સ્વભાવ અર્થ પર્યાય, અને બાકીના ગુણની વાત કરે તો વિભાવ અર્થ પર્યાય. ખ્યાલ આવે છે? જો આપણી પાસે ચાર ઓપ્શન છે, ચાર ઓપ્શનના તમે પરમ્યુટેશન કોમ્બિનેશન કરો તો કેટલા બને? ખ્યાલ આવે? જો કાં તો તમારે બે વિભાવ હોઈ શકે, કાં બે સ્વભાવ હોઈ શકે, કાં એક વિભાવ ને એક સ્વભાવ હોય, અથવા ઓપોઝિટ હોય ને, કે આ સ્વભાવ હોય ને આ વિભાવ હોય. તો સપોઝ વિભાવ, હા, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. ખ્યાલ આવે? સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. આનો શું મતલબ? કે એવો જીવ કે જેનો આકાર કોઈ પણ પદાર્થથી ઇન્ફ્લુઅન્સ ન થવો જોઈએ, પણ એની બાકીની બધી પર્યાયો હજી અશુદ્ધ હોઈ શકે. તો આવા કયા જીવ છે? આવા કયા જીવ એવા છે? આવું કોઈ જીવ પોસિબલ જ નહીં, આવા કોઈ જીવ પોસિબલ જ નહીં. એટલે આ ઓપ્શન અવેલેબલ નથી. જો ફરીથી સમજે તો કોમ્પ્લિકેટેડ છે. એટલું એટલે આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો સ્વભાવ પર્યાય થાય છે કાં વિભાવ પર્યાય થાય. હવે સ્વભાવ અર્થ પર્યાય એટલે શું? કે જીવ એના જે ગુણો છે એ ગુણોનું પરિણમન ટોટલી પ્યોર થઈ ગયું છે તો એને સ્વભાવ અર્થ પર્યાય કહેવાય. બરાબર? તો જીવના ગુણો કયા કયા છે? તે જે જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ આદિ. હવે એનું પરિણમન ટોટલી પ્યોર ક્યારે થાય? કે જયારે ભગવાન બને ત્યારે. ભગવાન બને ત્યારે, એમાં પણ જયારે સિદ્ધ થાય ત્યારે. બરાબર? તો અર્થ પર્યાય જીવની સ્વભાવ ક્યારે થાય છે? કે જયારે સિદ્ધ થાય ત્યારે. આટલું ક્લિયર? ઓકે. હવે જીવની વ્યંજન પર્યાય એટલે કે જીવનો આકાર, એ ક્યારે સ્વભાવ થાય છે? જયારે જીવ શરીર છોડીને શરીર વગરનો બને છે. અને એ ક્યારે બને? એ પણ સિદ્ધ અવસ્થામાં બને. તો બંને સ્વભાવ ક્યારે થાય? કે સિદ્ધ અવસ્થામાં તો જ બંને સ્વભાવ થાય. બરાબર? સિદ્ધ અવસ્થામાં તો જ બંને સ્વભાવ થાય. નોર્મલી સંસારી અવસ્થામાં તો બંને વિભાવ જ છે. સિમિલર ટુ પુદ્ગલ, કે જયારે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ છે તો બંને સ્વભાવ, અને જ્યાં કંદ છે તો બંને વિભાવ. સિમિલરલી જ્યાં સિદ્ધ છે ત્યાં બંને સ્વભાવ, અને જ્યાં સંસારી છે તો બંને વિભાવ. તો ઓનલી ડિફરન્સ ઇઝ કે જીવમાં એક કાગળ દશા વચમાં આવે છે, વિચ ઇઝ પાર્શિયલી પ્યોર, રાઈટ? પાર્શિયલી પ્યોર અવસ્થા. તો એ પાર્શિયલી પ્યોરમાં અર્થ પર્યાય સ્વભાવ થાય છે, પણ વ્યંજન પર્યાય એની વિભાવ જ છે. ટોટલ નહીં, અમુક ગુણોની અર્થ પર્યાય પ્યોર થાય છે, અમુકમાં પણ ખાલી શ્રદ્ધા ગુણ જ મેઇન છે. અને જ્યાં અર્યંત થાય તો જો અર્યંત ભગવાનને પણ અહીંયા જ લેવા પડશે, અર્યંત ભગવાનને પણ હજી અહીંયા જ લેવા પડશે. કેમ કે વ્યંજન પર્યાય જે સ્વભાવ નથી થયો. અર્યંત ભગવાનને પણ શરીર છે એટલે જીવનો આકાર શરીરને આધારિત અથવા સિમિક સંબંધને કારણે એવો છે, માટે એમની વિભાવ વ્યંજન પર્યાય. પણ હવે અર્થ પર્યાય બધી જ પ્યોર થઈ ગઈ. ખ્યાલ આવે છે? બધી એટલે કઈ કઈ? હજી એમને ઓલો અસિદ્ધત્વ નામનો અધિક ભાવ છે જેને સ્વાધ્યાય હોય છે, પણ બાકી જ્ઞાન ગુણ શ્રદ્ધા ચારિત્ર આદિ બધા જ એમને પ્યોર થઈ ગયા. એટલે અમુક હજી ઇમ્પ્યોર પણ છે, પણ બાકી બધા પ્યોર છે. જેવી રીતના ચાર પ્રતિજીવી ગુણ આપણે જોયા છે કે નહીં? યાદ છે? સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ અને અવ્યાબાધત્વ. આ ચારેય ગુણ હજી એમની વિભાવ અર્થ પર્યાય છે. કેમ કે હજી અર્યંત ભગવાન છે ત્યાં એમને હજી આ ચાર ગુણ પ્રગટ નથી થયા. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? જો બુકમાંથી જોયા થોડુંક બેઝિક છે, પણ આપણે ઘણું બધું આપણે કવર કરી નાખ્યા, ઘણા બધા ક્વેશ્ચન. એટલે હવે આપણે ખાલી વાંચીએ જ આગળ. જો 222 આકાર કોને કહે છે? આકાર એ પ્રદેશત્વ ગુણનો વ્યંજન પર્યાય છે. હવે જો આ ઇન્ટરેસ્ટિંગ છે, આકાર એટલે શું? એ દ્રવ્યનો પૂરો જે ભાગ છે એને આકાર કહેવાય. આકાર એટલે ખાલી બાહ્ય આકૃતિ નહીં, એના કદને એટલે કે વોલ્યુમને આકાર કહેવાય છે. ખ્યાલ આવે છે? આપણે નોર્મલી આકાર કોને કહીએ કે જે ટુ ડાયમેન્શનલ શેપ છે એને આકાર કહીએ. અહીંયા ટુ ડાયમેન્શનલ નહીં, થ્રી ડાયમેન્શનલ આખા વોલ્યુમને અહીંયા આકાર સમજવું જોઈએ. આગળ જીવનો આકાર કેવી રીતના સંકોચ વિસ્તાર પામે છે, દ્રષ્ટાંત આપીને સમજાવો. એ તો આપણે જોયેલું છે કે જ્યાં નાનો ચાઇલ્ડ હોય તો શેપ ઇઝ સો સ્મોલ, અને જેમ જેમ મોટો થતો જાય તો જીવનો આકાર પણ વધે છે ને સાથે. તો એ આપણું દ્રષ્ટાંત થઈ ગયું. બીજા એક્ઝામ્પલ અહીંયા છે. જો ડીના અને સૂકા ચામડાની માફક જીવના પ્રદેશો પોતાની શક્તિની સંકોચ વિસ્તારું થાય છે. અથવા આપણે ઓલું સ્પોન્જ પણ લઈએ ને, તમને ખ્યાલ હોય તો ઇફ યુ ગો ટુ સમ હાઈ પ્રોફાઇલ રેસ્ટોરન્ટ, તો એટ ધી એન્ડ ઓફ ધ રેસ્ટોરન્ટ યોર ડિનર અથવા લંચ એ તમને વેટ ટિશ્યુ આપે, વેટ નેપકિન આપે ને. તો એ ટેબ્લેટનો ફોર્મમાં આવે વેટ નેપકિન. ઇનિશિયલી આમ ટેબ્લેટ જેવું મૂકે, પછી એના પર ઓલું ગરમ પાણી નાખે, અને ગરમ પાણી નાખે એટલે આમ સ્મેલ થઈને નેપકિન જેવું બને. જોયું છે? જોયું છે કે નહીં? તો આકાર હવે જેટલું મટીરિયલ ઓલો સ્મોલનમાં છે એટલું જ મટીરિયલ ટેબ્લેટમાં હતું ને, પણ ઓનલી બીકોઝ ઓફ ઓલું વોટર ધ શેપ સ્વેલ. સિમિલરલી અહીંયા જીવના જેટલા પ્રદેશો નાના જીવમાં છે એટલા જ પ્રદેશો મોટામાં પણ છે, પણ ખાલી જેમ જેમ શરીર વધે છે એમ એમ જીવનો પણ વિસ્તાર થાય છે. જો આગળ નાના મોટા શરીર પ્રમાણ સંકોચ વિસ્તાર થવા છતાં પોતાના એક એક પ્રદેશમાં એક એક પ્રદેશના પોતાના બીજા પ્રદેશો અવગાહન પામવા છતાં મધ્યના 8 રૂચક પ્રદેશો સદાય અચલિત રહે છે. હવે આ શું કહેલું જુઓ, જેવી રીતના કોઈ ક્યુબ છે તો ક્યુબ નું જે ફર્સ્ટ ફ્રન્ટ ફેસ છે એનું સેન્ટર પોઈન્ટ ક્યાં આવશે, કે જે આ સાઈડ અને આ સાઈડ નું મિડ પોઈન્ટ છે ત્યાં એનું સેન્ટર પોઈન્ટ આવશે. બરાબર બરાબર છે. સેન્ટર કેવી રીતના કાઢશો, કે જે એનો સેન્ટર પોઈન્ટ છે એટલે લેન્થ અને બ્રેડ્થ બેનું જે સેન્ટર છે એનું સેન્ટર. પણ હવે થ્રી ડાયમેન્શનલ સેન્ટર કાઢવું હોય તો આ જે અંદરની ડેપ્થ છે એનું પણ સેન્ટર કાઢવું પડશે ને, અને એનું સેન્ટર કાઢશો તો અહીંયા અંદર ક્યાંક વચમાં એક સેન્ટર પોઈન્ટ આવશે. બરાબર, આટલું બધાને ક્લિયર? ઓકે, હવે સપોઝ ઇવન નંબરના પ્રદેશો હોય, ઇવન નંબરનું બોક્સ હોય, સપોઝ બોક્સ ઇઝ 2 સેન્ટીમીટર ઇન લેન્થ, તો સેન્ટર પોઈન્ટ કેવી રીતના કાઢશો? દેર વિલ નોટ બી 1 સેન્ટર પોઈન્ટ, દેર વિલ બી 2 સેન્ટર પોઈન્ટ. બરાબર છે. આ બહુ નાનું થઈ ગયું. સપોઝ આ ઇવન નંબર છે તો આ ફ્રન્ટ ફેસ છે એના સેન્ટર પોઈન્ટ અહીંયા 2 આવશે અને આ સાઈડ પણ 2 આવશે. બરાબર, આમ પણ ઇવન છે, આમ પણ ઇવન છે, તો આનું સેન્ટર ક્યાં આવશે? તો વચમાંના 4 પ્રદેશો એના સેન્ટર આવશે. ખ્યાલ આવે છે? આપણે ઓલું રમીએ ને, શું કહેવાય, ઓલું ક્યુબ રમીએ ને, તો જનરલી 3x3 હોય, પણ સપોઝ 4x4 હોય તો એના વચ્ચે એક સ્ક્વેર ફોર્મમાં 4 સેન્ટર પોઈન્ટ આવે. હવે એને 3 ડાયમેન્શનમાં લો અને સપોઝ ઈ પણ ઇવન હોય તો શું થાય? તો સેન્ટરના પણ 8 પ્રદેશો આવે છે કે ને, આ 4 ફ્રન્ટના અને આ 4 પાછળ બેકના. ખ્યાલ આવે છે અંકલ? ખ્યાલ આવે? તો જીવ જે છે, જીવના પ્રદેશો અસંખ્યાત હોવા છતાં બધી ડાયમેન્શનમાં કાઉન્ટિંગ કરો તો ઇવન પ્રદેશો છે, તો એ ઇવન હોવાને કારણે એનું સેન્ટર પોઈન્ટ કાઢો તો કેટલા આવે? તો 8 પોઈન્ટ સેન્ટર આવે. ખ્યાલ આવે છે? એ 8 ને રૂચક પ્રદેશ કહેવાય. એટલે એમ સમજો, ઇફ આઈ એમ સ્ટેન્ડિંગ ટોલ અને યુ ડિવાઈડ મી ઇન 3 ડાયમેન્શન, તો સમવેર અરાઉન્ડ ધીસ પોઈન્ટ વચમાં એ 8 પ્રદેશો રહેલા છે, એને રૂચક પ્રદેશો કહેવાય. હવે અહીંયા કહે છે શું, કે જયારે જીવનો સંકોચ વિસ્તાર થાય છે તો એ 8 પ્રદેશો એકબીજા પર ઓવરલેપ નથી કરતા. ખ્યાલ આવે છે? બાકીના પ્રદેશો, હવે જેવી રીતના સપોઝ માય હેન્ડ ઇઝ ફોલ્ડેડ, તો અત્યારના આ પ્રદેશો ને આ પ્રદેશો એક જ 2 ડાયમેન્શનમાં જોઈએ તો એક જ લાઈનમાં રહેલા છે, તો એકબીજા પર ફોલ્ડેડ છે એમ સમજો. અને વેન યુ ઓપન યોર પામ, તો હવે એકબીજા પર ફોલ્ડેડ નથી. ખ્યાલ આવે છે? સિમિલરલી વેન અ બોડી ઇઝ સ્મોલ, તો એ અસંખ્યાત પ્રદેશો એટલામાં જ રહેલા છે, તો એકબીજા પર સુપર ઇમ્પોઝ છે. અને વેન યુ ગ્રો, તો એ જ પ્રદેશો એમાંથી જ નીકળીને એક્સપાન્ડ થાય છે, પણ એ જે સેન્ટરના 8 પ્રદેશો છે એના પર કંઈક સુપર ઇમ્પોઝ થતું નથી. એ અહીંયા કહે છે. ફરીથી જો નાના મોટા શરીર પ્રમાણ સંકોચ વિસ્તાર થવા છતાં અને પોતાના એક એક પ્રદેશમાં પોતાના બીજા પ્રદેશો અવગાહન પામવા છતાં મધ્યના 8 રૂચક પ્રદેશો સદાય અચલિત રહે છે, અર્થાત તેઓ એકબીજામાં અવગાહના પામતા નથી. આ સમજાય છે? થોડો કઈ ટોપિક લઈ લીધો આપણે, હવે પાછા લઈ લઈએ. જો સિદ્ધ દશામાં જીવનો આકાર કેવડો અને કેવો હોય છે, આપણે હમણાં જોયું ને કે જેવું લાસ્ટ બોડી છે એ લાસ્ટ બોડીની અંદર જે વોઇડ રહેલા છે, સપોઝ આઈ એમ હ્યુમન અત્યારમાં અને મેં સાધના કરીને હું સિદ્ધ ભગવાન થઈ ગયું, તો મારી અંદર જે હવે સ્ટમકમાં અમુક એમ્પ્ટી સ્પેસીસ હોય અથવા તો બીજા ક્યાંય પણ, હવે આ માત્ર છે તો અહીંયા પણ એમ્પ્ટી સ્પેસ હોય, આ આંગળાની વચ્ચે એમ્પ્ટી સ્પેસીસ છે, તો જ્યારે કોઈ જીવ સિદ્ધ થાય છે તો એ એમ્પ્ટી સ્પેસીસ બધી ભરાઈ જશે. બેઝિકલી જીવ કન્ડેન્સિસ, એમ્પ્ટી સ્પેસીસ ભરાઈ જશે. એટલે એમ સમજો આ આમ છે, અહીંયા જગા છે, તો એ થોડું આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ. એટલે જે લાસ્ટ શરીર જે છે એ શરીરની અવગાહનાથી કિંચિત ન્યૂન, થોડુંક ઓછું, એવો સિદ્ધ ભગવાનનો આકાર છે. તો મહાવીર ભગવાન જયારે સિદ્ધ થયા તો એમનું બોડી 7 હેન્ડ નું હતું, 7 હાથ કહેવાય. તો ત્યાં પણ એ 7 હાથ થી થોડાક ઓછા, અને આદિનાથ ભગવાન નું 500 ધનુષ હતું, તો ત્યાં 500 ધનુષ થી થોડુંક ઓછું, એટલે ત્યાં પણ ફરક છે. હવે વાઇ ટોપિક ઇઝ વેર, આપણે એ પણ જોઈ લઈએ. જો સમજો આ લોક છે, અહીંયા મધ્ય લોક છે, બરાબર. અહીંયાથી કોઈ સિદ્ધ થાય છે તો એક જીવ સપોઝ ટોલ છે અને બીજો જીવ શોર્ટ છે. હવે બે ઉર્ધ્વ ગતિથી ઉપર સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? કે લોકાકાશના અંત સુધી, જ્યાં સુધી ધર્મદ્રવ્ય છે ત્યાં સુધી ગયા છે. પણ હવે જે જીવ ટોલ છે અને સપોઝ ખડગાસનથી મોક્ષે ગયા, તો એનું શરીર આમ ટોલ વિથ ધ હેડ ટચિંગ ધી એજ ત્યાં જઈને ઉભું રહે છે. અને જે જીવ શોર્ટ છે અને સમજો પદ્માસનથી ગયા, તો એમનું શરીર અગેન હેડ ટચિંગ ધી એજ ઓફ લોકાકાશ ત્યાં જઈને સ્થિર થાય છે. એટલે બધાના હેડ આર એટ ધ સેમ લેવલ અને બધાના લેગ્સ આર હેંગિંગ ઇન અ વે. નો, ફ્રોમ શેપ દે આર ડિફરન્ટ, ફ્રોમ પ્રોપર્ટીઝ દે આર ડિફરન્ટ. એટલે આપણે વાત એ કરે કે વ્યંજન પર્યાયનો કાંઈ મતલબ નથી. ઓકે, વી લાફ અબાઉટ એક પોઈન્ટ, ત્યાં સિદ્ધ ભગવાનને આવે કોઈ લેન્સ જ નથી. એ તો ખાલી એક જીવનો એમ આખો અખંડ છે. જેવી રીતે આ પગ આપણા જુદા જુદા છે, એમના પણ કંઈક આમ જોડાઈ જતા હશે, એવું કંઈક હશે કે એક આકાર રહે છે. તો હવે એમને કંઈક એમ પગ જેવું નથી કે જે હેંગિંગ છે, પણ એ તો જેવી રીતના એમ સમજો કે આપ ઓલું જેલી જેવું આવે ને, તો કેવું જેલી જેવું એક્ઝેક્ટલી ના હોય, પણ એ તો હ્યુમન આકાર હોય. પણ એક જલિયામ ઉપર છે ને એક થોડીક નીચે છે, તો ઇટ ડઝન્ટ રિયલી મેક મચ ઓફ અ ડિફરન્સ. ચાલો આગળ. જો 224 સિદ્ધ ભગવાનનો આકાર છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન એટલે કે ઊણો એવો પુરુષ આકાર હોય છે. આપણે શાસ્ત્રમાં આટલું જ આવે છે. હવે આમાંથી જે આપણે આપણું ઇમેજિનેશન કામ કરે એવું આપણે યુઝ કરવાનું. આગળ, સમાન આકાર વાળા દ્રવ્યો કયા કયા છે? એટલે સેમ શેપ વાળા, તો એક તો પૂજક પરમાણુ, જે ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ છે ઈ, અને કાળાણુ, કેમ કે બે નો શેપ વન પ્રદેશી છે. અને સેકન્ડ, ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય, બે નો શેપ લોકાકાર જેવો છે. અનગર કોઈ કોઈ બીજું વિચારી શકો છો? અનગર વાન, વેરી ગુડ. જયારે જીવ નો કેવલી સમુદ્ઘાત થાય છે, કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ થાય છે એમ સમજો, તો ફોર વન સમય ઓનલી, ઓનલી ફોર વન સમય જીવનો આકાર પણ આખા લોક આકાર જેવો થઈ જાય છે. એને કેવલી સમુદ્ઘાત કહેવાય છે. એ આમાં લખ્યું નથી, પણ એ આપણે સમજવાનું. જો આન્સર કાળાણુ અને પૂજલ પરમાણુ, અને સેકન્ડ એ પણ વિભાવ છે. અમુક એ અહીંયા વચ્ચે આવે, હજી કર્મ છે એટલે વ્યંજન પર્યાય વિભાવ છે, પણ સ્વભાવ એ એના શુદ્ધ છે. ધર્માસ્તી કઈ ના કરે નીચે 226, સૌથી મોટો આકાર અને સૌથી નાનો આકાર અને તે બંનેની વચ્ચેના આકાર વાળા દ્રવ્ય કયા છે? બોલો, કેન યુ આન્સર વિધાઉટ સીઇંગ? સૌથી મોટો કયો આકાર, સૌથી નાનો કાળાણુ અને પૂજલ પરમાણુ બંને, અને વચ્ચેના બધા જુદા જુદા. સૌથી મોટો આકાર અનંત પ્રદેશાત્મક આકાશનો, સૌથી નાનો એક પ્રદેશી પૂજલ અને કાળાણુ નો, અને બંનેની વચ્ચે રહેવા વાળા અસંખ્ય પ્રદેશી જીવ ધર્મ અધર્મ હોય છે. પ્રત્યેક દ્રવ્યમાં કયો પર્યાય અને કયો પર્યાય, સોરી, પ્રત્યેક દ્રવ્યમાં કયો પર્યાય એક અને કયો પર્યાય અનંત છે? તો વ્યંજન પર્યાય એક જ છે, કેમ કે પ્રદેશ ગુણની પર્યાય, અને અર્થ પર્યાય કેટલા છે? જેટલા ગુણ છે એટલી અનંત પર્યાય. પ્રત્યેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણને કારણે વ્યંજન પર્યાય એક હોય છે અને તે દ્રવ્યમાં અનંત ગુણો હોવાથી તેની અર્થ પર્યાય અનંત હોય. જીવ દ્રવ્યમાં વિભાવ વ્યંજન પર્યાય ક્યાં સુધી હોય છે? બોલો, ક્યાં સુધી આમાંથી આન્સર આપશો? જ્યાં સુધી સિદ્ધ નથી થતા ત્યાં સુધી વિભાવ વ્યંજન પર્યાય છે. જો 14મા ગુણસ્થાન સુધી સર્વ સંસારી જીવોને વિભાવ વ્યંજન પર્યાય હોય છે, કારણ કે ત્યાં સુધી જીવને પર નિમિત્તક એટલે કે કૌશલિક કર્મ સાથે સંબંધ હોય છે. જો હવે સાથે સાથે ગુણસ્થાનની વાત આવી છે તો એના નામ પણ જોઈ લઈએ. જો નીચે છે ફૂટનોટમાં મોહ અને યોગ. અચ્છા, ગુણસ્થાન કોને ખબર છે? કોઈને નથી ખબર ગુણસ્થાન શું હોય. મોહ અને યોગ ના નિમિત્તથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ આત્માના ગુણોની તારતમ્યતા રૂપ અવસ્થા વિશેષને ગુણસ્થાન કરે. ઇન સિમ્પલ વર્ડ, જીવના જે પ્યોરિટીના ગ્રેડેશન છે એને ગુણસ્થાન કહેવાય છે. સંસારી જીવ અને સિદ્ધ જીવ વચમાં ઘણા બધા સ્ટેજીસ ઓફ ઇમ્પ્રુવ પ્યોરિટી, વધારે ને વધારે પ્યોર થતા જાય છે, એ બધાને ગુણસ્થાન કહેવાય. હવે કેટેગરાઇઝેશન કોના બેઝિસ પર કર્યું છે? તો મોહ અને યોગ આ બે ગુણના આધારે કેટેગરાઇઝેશન કરવામાં આવ્યું છે. ઇન્ટરેસ્ટિંગલી, જ્ઞાન ઇઝ નોટ ધેર. એટલે જ્ઞાનના બેઝિસ પર જીવની પ્યોરિટીનું કેટેગરાઇઝેશન નથી. ખ્યાલ આવે છે? શરૂઆતમાં નીચે શ્રદ્ધા ગુણ આવે અને ઉપર ચારિત્ર ગુણ આવે, એ બેવનું મળીને મોહ કહેવાય અને છેલ્લે જે 14મું ગુણસ્થાન એને યોગ કહેવાય. જો નામ વાંચીએ, ગુણસ્થાન 14 છે. પહેલું મિથ્યાત્વ, બીજું સાસાધન, ત્રીજું મિશ્ર, ચોથું અવિરત સમ્યક્ત્વ, પાંચમું દેશ વિરત સમ્યક્ત્વ, છઠ્ઠું પ્રમત વિરત, સાતમું અપ્રમત વિરત, પછી આઠમું અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, દસમું સૂક્ષ્મ સામ્રાજ્ય, 11મું ઉપશાંત મોહ, 12મું ક્ષીણ મોહ, 13મું સહયોગ કેવલી, 14મું અયોગ. હવે આ 14મું ગુણસ્થાન પણ જ્યાં સુધી છે ત્યાં સુધી એ જીવ હજી મનુષ્ય શરીરમાં છે. મનુષ્ય શરીરમાં છે માટે એની વ્યંજન પર્યાય હજી પછી છે અને જયારે એ સિદ્ધ થાય છે એ મોમેન્ટથી એમની વ્યંજન પર્યાય શુદ્ધ. આગળ, સાદી અનંત સ્વભાવ વ્યંજન પર્યાય અને સાદી અનંત સ્વભાવ અર્થ પર્યાય કોને છે? કોને એટલે કે કયા જીવને? સાદી અનંત એટલે કે હવેથી લઈને અનંત કાળ સુધી જેમની બંને પર્યાય સ્વભાવ છે તેવા કયા જીવ? એ સિદ્ધ ભગવાન. બરાબર, સિદ્ધ ભગવાનને, કારણ કે તેમને વિકાર અને પરનિમિત્તનો સંબંધ છૂટી ગયો. આકારમાં એટલે કે વ્યંજન પર્યાયમાં તફાવત હોય પણ અર્થ પર્યાયની સમાનતા હોય એવા કયા કયા, એવા કયા એવા દ્રવ્યો કયા અને કેટલા છે? જો ફરી શું કહે છે કે આકાર ઇઝ ડિફરન્ટ પણ અર્થ પર્યાય ઇઝ સેમ, તો સૌથી પહેલા તો કયા એવા જીવ છે કે જેની અર્થ પર્યાય સેમ છે? કે કાં તો સિદ્ધ ભગવાન કાં તો નિગોધ. નિગોધના પણ બધા જીવ એવા છે જેની અર્થ પર્યાય બધી સેમ છે. ફરી અર્થ પર્યાય એટલે શું? કે બાકીના બધા ગુણોની પર્યાય એક્સેપ્ટ આકાર. તો જે નિગોધના જીવ છે એ બધાનું જ્ઞાન હીણું છે. એટલે ફરક તો છે બધામાં, નહીં તો એ પણ આમાં આવી જાય છે, પણ બધાની હીન છે. સિદ્ધ ભગવાનનું કેવું છે કે બધાની અર્થ પર્યાય એક્ઝેક્ટલી સેમ છે. કે જ્ઞાન ગુણનું પરિણામ એક્ઝેક્ટલી સેમ, શ્રદ્ધાનું પરિણામ એક્ઝેક્ટલી સેમ, પણ આકાર એમના જુદા જુદા છે. આપણે અહીંયા જોયું ને એવી રીતે એમના શેપ જુદા જુદા. એટલે ઈ જ અહીંયા પૂછે છે કે એવા સિદ્ધ ભગવાન તો અનંત છે કે જેની વ્યંજન પર્યાયમાં તફાવત છે અને અર્થ પર્યાયમાં સમાનતા હોય છે. હવે આમ તો અહીંયા જીવની જ વાત કરે છે પણ બાકી તમારે પુજ્જલમાં પણ લઈ લેવું હોય તો એવા કયા દ્રવ્યો છે જેની વ્યંજન પર્યાય સમાન છે અને અર્થ પર્યાય જુદી જુદી છે? સોરી, આઈ એમ સેઇંગ ધી અધર વે. જેની વ્યંજન પર્યાય સમાન છે એટલે શેપ ઇઝ સેમ પણ અર્થ પર્યાય જુદી જુદી છે તો પરમાણુ પુજ્જલ આઈટમ. સોરી, સેન નદી ગંગેમાં સ્પર્શ ચંદ્રવર્ણમાં જુદા જુદા તારતમ્ય જોવામાં આવે છે. કોઈ હલવું છે, કોઈ મારી છે, પરમાણુ રંગ જે પાંચ છે ને વર્ણ, તો કોઈ લાલ છે, કોઈ કાળું છે, કોઈ પીળું છે, એ બધા જુદા જુદા છે. પણ એનો શેપ જ છે. અને જે અગ્રવે સપોઝ કે અર્થ પર્યાય સેમ છે અને વ્યંજન પર્યાય જુદી જુદી છે, તો એવું ઉદ્ગલમાં કઈ નથી. સોરી, અર્થ પર્યાય સેમ એટલે બધા જ પરમાણુની પર્યાય સેમ હોવી જોઈએ, તો એવું તો જોવામાં આવતું નથી. આગળ 231 ત્રિકાળ સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય એવા કેટલા દ્રવ્ય છે. જો ફરીથી ક્વેશ્ચન સમજીએ કે એની અર્થ પર્યાય પણ સ્વભાવ છે, વ્યંજન પર્યાય પણ સ્વભાવ છે, અને ત્રણેય કાળ એવું છે, તો એવા કેટલા દ્રવ્ય છે. વેરી ગુડ. આ જે ચાર છે એ ચારેય દ્રવ્ય કે જે ત્રણેય કાળ એની સ્વભાવ જ પર્યાયો હોય છે. પરમાણુ પણ પરમાણુમાં શું છે કે એ જ પરમાણુ ક્યારેક સ્કંદમાં પરિણમી જાય છે. પણ એઝ અ કેટેગરી જોવી હોય કે એઝ અ કેટેગરી તો સિદ્ધ ભગવાન અને પરમાણુ, હા, પણ એ ત્રિકાળ નથી. જો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એ ચાર દ્રવ્યને ત્રિકાળ સ્વભાવ અર્થ કરે સ્વભાવ વ્યંજન કરીએ છે. એઝ અ પોઝિશન, એઝ અ સ્ટેટ એમ લઈ શકાય, પણ એક પર્ટિક્યુલર જીવ તરીકે ન લઈ શકાય, કેમ કે ત્રણેય કાળે શુદ્ધ નથી. 232 પ્રથમ અર્થ પર્યાય શુદ્ધ થાય અને પછી વ્યંજન પર્યાય શુદ્ધ થાય એમ કયા દ્રવ્યમાં બને છે. શું કહે છે, પહેલા અર્થ પર્યાય શુદ્ધ થઈ અને પછી વ્યંજન પર્યાય શુદ્ધ, એવું જીવમાં જ બને છે. કેમ કે જો આ બે માં તો બને આ બધું શુદ્ધ જ છે, અને પૂજલ માં બંને સાથે જ હોય છે સ્વભાવ અને વિભાવ, ક્યારે એવું વચમાનું ઓલ પોઝિશન આવતી નથી, એટલે જીવ ઇઝ ધ ઓનલી ઓપ્શન. જો આન્સર 232 સેમ જીવમાં બને છે, જેમ ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. જો હવે આપણને કહેતા રહે છે કે કઈ કઈ પર્યાય ક્યારે શુદ્ધ થાય, તો ચોથા ગુણ સ્થાને શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ થાય, બારમા ગુણસ્થાને ચારિત્રની પર્યાય શુદ્ધ થાય, પછી તેરમા ગુણસ્થાને જ્ઞાન દર્શન વીર્ય અને સુખ એ બધાની પર્યાય શુદ્ધ થાય, ચૌદમા ગુણસ્થાને યોગની પર્યાય શુદ્ધ થાય, અને સિદ્ધ દશામાં બાકીના બધા જ ગુણો ઇન્ક્લુડિંગ ચાર પ્રતિજીવી ગુણ એ બધાની પર્યાય શુદ્ધ થાય છે, અને સિદ્ધ દશામાં વ્યંજન પર્યાય પણ શુદ્ધ થાય. સાચો સરસ, એ આપણે જોયું. આગળ સાદી સાંજ, સાદી સાંજ એટલે કે ક્યારેક શરૂ થઈ છે અને ક્યારેક પૂરી થાય છે, એવી સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય કયા દ્રવ્યને એક સાથે હોય છે. જો એક તો શું છે કે સ્વભાવ અર્થ પર્યાય હોવી જોઈએ, સ્વભાવ વ્યંજન હોવી જોઈએ, અને શરૂ થાય છે અને પૂરી પણ થાય છે. પૂરી થાય છે એટલે કે સ્વભાવમાંથી પાછું વિભાવમાં જાય છે. આ ચાર દ્રવ્યમાં વિભાવ છે, જીવમાં વિભાવમાં જઈ શકે, સ્વભાવમાં ગયા પછી ન જઈ શકે, તો એક પરમાણુ પૂજગલ એથી ઓનલી ઓપ્શન. કેમ કે પૂજગલમાં પરમાણુ બને છે અને પાછું ત્યાંથી સ્કંદમાં ચેન્જ થાય. જો 233 આન્સર, એક પૂજગલ પરમાણુ ને બંને એકી સાથે હોય છે, બંને એટલે કે સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય, જ્યારે તે સ્કંદમાંથી છૂટું પડે ત્યારે તે શુદ્ધ થાય છે, અને જ્યારે તે સ્કંદમાં ફરી પરિણમે ત્યારે તે અશુદ્ધ બને છે. આગળ 234 525 ધનુષની મોટી અવગાહના વાળા એટલે કે આકાર વાળા સિદ્ધ ભગવાનોને વધુ આનંદ અને નાની અવગાહના વાળાને ઓછો આનંદ એવું હશે કે નહીં, કે જે નાના સિદ્ધ ભગવાન છે એને ઓછો આનંદ થાય અને મોટા સિદ્ધ ભગવાન છે વધારે થાય. ના, કેમ કે વ્યંજન પર્યાયને અને આનંદ ને એટલે સુખને કઈ સંબંધ નથી. ના, કારણ કે અર્થ પર્યાય બંનેની સમાન હોય. ના, કારણ કે સિદ્ધોનો આનંદ એ સુખ ગુણનો સ્વભાવ એ અર્થ પર્યાય છે, તેથી બધા સિદ્ધ ભગવાનને સદાય એક સરખો આનંદ હોય છે. સુખ ને વ્યંજન પર્યાય સાથે સંબંધ નથી. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણેયમાં સત કોણ છે અને કેવી રીતે? સત એટલે કે જેનું અસ્તિત્વ છે. તો ત્રણેયમાં અસ્તિત્વ કોનું છે? ત્રણેયનું છે. કેવી રીતે? કે દ્રવ્ય અને ગુણ એ હંમેશા રહે છે, એટલે ત્રિકાળ અસ્તિત્વમાં છે. અને પર્યાય કેવી રીતના રહે છે? ચેન્જિંગ છે, પણ એ ચેન્જિંગ ફ્લોમાં પોતાનો જે ટાઈમ આવે છે તો પોતાના ટાઈમમાં એ એક સમય માટે ત્યાં સંત છે, એટલે એક સમય માટેનું અસ્તિત્વ ત્યાં છે. ચેન્જિંગ એટલે સમજાય છે ને, કે સપોઝ આપણે રોટલી બનાવીએ તો યુ નો કે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ તમે જયારે એને ગેસ પર મૂકશો ત્યારે એ ખુલશે. તો ઇન દેટ પ્રોસેસ યુ નો વિધ ઇન 5 મિનિટ યુ આર ગોઈંગ ટુ પુટ ઇટ ઓન ધ ફ્લેમ. તો 5 મિનિટ પછીની પર્યાયમાં એ પર્યાય સત છે. દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણેય સત છે. સત દ્રવ્ય, સત ગુણ અને સત પર્યાય એ રીતે સત્તા ગુણ નો વિસ્તાર છે. આ પ્રવચન સારની ગાથા 107 માં થી લીધી. તેમાં સદ્રશ સામાન્ય સત દ્રવ્ય અને ગુણ નિત્ય સત છે. એ કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ, બટ ઇટ મીન્સ કે દ્રવ્ય અને ગુણ એ નિત્ય સત છે, ત્રણેય કાળ સત રહે છે. અને પર્યાય એક સમય પૂરતું અનિત્ય સત છે, એટલે કે પર્યાય એક સમય માટે સત છે. જે પર્યાય 5 મિનિટ પછી થવાની છે એ હમણાં સત નથી, પણ દ્રવ્યના અનાદિ અનંત પ્રવાહમાં વી નો કે 5 મિનિટ પછી એ પર્યાય થવાની છે, માટે એ સમય માટે સત. ખ્યાલ આવે છે? હવે આના પછી જરાક એક ટોપિક થોડો બદલાય છે, અને ઉત્પાદ જે ગ્રુપનો ટોપિક ચાલુ થાય છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ. હા, જો વિગ્રહ ગતિ એટલે શું? પહેલા કે કોઈ જીવ અહિયાંથી મર્યો અને હવે બીજી ગતિમાં જન્મ લેવાનો છે, અને વચમાં જે ટ્રાવેલ કરે છે એને વિગ્રહ ગતિ કહે. તો જ્યાં વચમાં ટ્રાવેલ કરે છે ત્યાં એ જીવને બોડી તો નથી, પણ દ્રવ્ય કર્મ અને તેજસ શરીર એની સાથે છે. ઓકે, એ જીવને પહેલા તો અર્થ પર્યાય કેવી છે? વિભાવ. કેમ વિભાવ? કેમ કે હજી સિદ્ધ નથી, હજી ભગવાન નથી થયા, હજી સંસાર અવસ્થા. આ ક્ષાય તમને ટોળા હોય એને થઈ શકે એ બધું જુદું. બરાબર. સેકન્ડ પોઈન્ટ, હવે એ જીવના શરીરનો આકાર કેવો? દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. કે સપોઝ આપણે એક્ઝામ્પલ કરીએ કે મનુષ્ય હતો અને મરીને હવે ડોગ થયો, સિરિયન ગતિમાં ગયો, તો હવે વચ્ચેનો આકાર કેવો? કેવી રીતના નક્કી થયું કે મનુષ્ય ડોગ જેવો કેમ નહીં? પણ એ ત્યાં તો હજી શરીર બન્યું જ નથી, ત્યાં જઈને તો શરીર બનશે. જો આ જે કર્મ છે ને જીવ સાથે, એમાં નામ કર્મમાં એક ગત્યાનુપૂર્વી કર્મ છે. નામકર્મમાં એક ગતિની આનુપૂર્વી, એટલે આ ગતિની પહેલા આનુપૂર્વી એવું એક કર્મ છે. એ કર્મને કારણે જીવનો આકાર વિગ્રહ ગતિમાં પહેલાની ગતિ જેવો રહે છે. તો થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, સમજો. મનુષ્ય ગતિમાંથી મળ્યો, સિરિયન ગતિમાં ઉત્પન્ન થશે. તો નામકર્મ શું નામનું છે? એનું નામ છે સિરિયન ગત્યાનુપૂર્વી. એ કર્મનું નામ છે સિરિયન ગત્યાનુપૂર્વી, પણ આકાર છે મનુષ્ય. ખ્યાલ આવે છે? એ ગત્યાનુપૂર્વી કર્મ 4 પ્રકારના છે. મનુષ્ય ગત્યાનુપૂર્વી, સિરિયન ગત્યાનુપૂર્વી, જેવ ગત્યાનુપૂર્વી અને નરક ગત્યાનુપૂર્વી. પણ જેવો જે જે ગતિમાં જવાના છે એના ઉપર એ આકારનો કઈ સંબંધ નથી. પહેલાની ગતિ પ્રમાણે એનો આકાર ત્યાં હોય છે. હા, અહીંયા પણ કર્મ જ છે. અહીંયા અત્યારના વર્તમાનમાં પણ આ કર્મ જ નિમિત્ત છે. જે મનુષ્ય ગતિ નામ કર્મ ચાલુ છે અત્યારના વર્તમાનમાં, આકાર માટે એ પણ નિમિત્ત છે. અને ઉપચારથી શરીરને પણ નિમિત્ત કહેવાય છે, પણ ત્યાં શરીર નથી. નિમિત્તમાં છે ને, તમે આપણે નિમિત્ત નૈમિત્તિક ક્યારેક ચેપ્ટર વણશું, એમાં એક અંતરંગ નિમિત્ત કહેવાય અને એક બહિરંગ નિમિત્ત કહેવાય. અંતરંગ નિમિત્ત કોને કહેવાય? કે જે નિયમથી ઓલવેઝ હોય જ, એને અંતરંગ નિમિત્ત કહેવાય. અને બહિરંગ નિમિત્ત કોને કહેવાય? કે ત્યારે સામે જે પણ એના પર આરોપ હોય. આજે ખુશ નથી, પણ સપોઝ ખુશ ને મારા પર ગુસ્સો આવી જાય અને મને લાફો મારી જાય, હા, તો હવે મારા ઉપર જે અસાતા થઈ એનું નિમિત્ત કોણ? તો એના બે નિમિત્ત, બહારથી ખુશ કહેવાય એટલે એને બહિરંગ નિમિત્ત કહેવાય. અંતરંગ થી મારા અસાતા વેદનીના કર્મ, કે મારા દશિયાના આવા કર્મ હતા એટલે એને એવો ભાવ થયો, એટલે એને અંતરંગ નિમિત્ત કહેવાય. તો બહિરંગ નિમિત્ત તો હોય પણ કે ન પણ હોય, પણ અંતરંગ નિમિત્ત ઓલવેઝ હોય. એટલે કે સપોઝ મને વાગવાનું હોય તો એ ન પણ હોય તો હું પડી જાઉં અને મને વાગી જાય, પણ અંતરંગમાં એવો અસાતાનો ઉદય તો નિયમથી હોય જ. એવી જ રીતે આકાર માટેનું અંતરંગ નિમિત્તે કર્મ અને બહિરંગ નિમિત્તે શરીર, બરાબર છે?
વેદવાણી ભારતી તો જપો વિંદરે જ્યોતિ શરણાગરે તો પાવે સુખે જીવવાણી કે જ્ઞાન સે તુજે લો કાલો તો વાણી મસ્તક નમો સદા દે તુ.
બોલો જીનવાણી માત નો જય.